એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે કદાચ વાંચ્યા પછી રાત્રે ઊંઘ પણ ના આવે. રિચાર્ડ પ્રેસ્ટનનું વિખ્યાત પુસ્તક ધ હોટ ઝોન.
નમસ્કાર. અને હા, એ ચેતવણી સાવ ખોટી નથી. આ પુસ્તક આપણને એવી દુનિયામાં લઈ જાય છે, અદ્રશ્ય દુશ્મનોની દુનિયામાં, જે ખરેખર આપણી કલ્પના બહારના છે. ઘાતક વાયરસ,
અને ખાસ કરીને અત્યારે કોવિડ-19 પછી તો આ બધું વધુ સુસંગત લાગે છે, નહીં?
બિલકુલ. કોવિડના અનુભવ પછી આ પુસ્તકના મુદ્દાઓ છે ને, જેમ કે નવા ઉભરતા રોગો, વૈશ્વિકરણના જોખમો, પર્યાવરણ અને આપણું સ્વાસ્થ્ય, આ બધું પહેલાં કરતાં ક્યાંય વધુ ગંભીર અને વિચારવા જેવું બની ગયું છે.
તો ચલો શરૂઆત કરીએ લેખકથી. રિચાર્ડ પ્રેસ્ટન કોણ છે આ વ્યક્તિ? કારણ કે રસપ્રદ વાત એ છે કે એ કોઈ વૈજ્ઞાનિક નથી, બરાબર ને?
હા, એ જ મજાની વાત છે. એ કોઈ વાયરોલોજિસ્ટ કે ડોક્ટર નથી. રિચાર્ડ પ્રેસ્ટન અમેરિકન પત્રકાર છે, લેખક છે, અને એમની ખાસિયત છે વિજ્ઞાન, ખાસ કરીને જૈવિક જોખમો જેવા ગંભીર વિષયો પર લખવું.
પણ જો વૈજ્ઞાનિક નથી તો આટલા ઊંડાણથી કેવી રીતે લખી શકે?
એમની કળા જે છે એ વૈજ્ઞાનિક ન હોવા છતાં એકદમ જટિલ વૈજ્ઞાનિક માહિતીને પણ એટલી રોમાંચક રીતે રજૂ કરે છે, માનવીય વાર્તાઓમાં વણી લે છે કે આપણને સમજાઈ જાય. એવું લાગે જાણે કોઈ જાસૂસી નોવેલ વાંચતા હોઈએ, પણ બધું સત્ય ઘટનાઓ પર આધારિત.
એટલે સામાન્ય વાચક સમજી શકે એ રીતે?
બરાબર. જાણે આપણા મનમાં જે પ્રશ્નો ઉઠે ને, એ જ પ્રશ્નો એ પૂછતા હોય અને જવાબ શોધતા હોય. એમનું રિસર્ચ જુઓ તો અસાધારણ. મુખ્ય પાત્રો સાથે કલાકો સુધી વાત કરે, નાનામાં નાની વિગતો ચેક કરે. અને એટલું જ નહીં, એમને પેલી USMRIID જેવી જગ્યાએ જવાની પરવાનગી મળી હતી.
USMRIID? એ શું છે?
યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફેક્શિયસ ડિઝીઝ, એટલે કે અમેરિકન આર્મીની સંસ્થા જ્યાં દુનિયાના સૌથી ખતરનાક વાયરસ પર સંશોધન થાય. અત્યંત ગુપ્ત અને ખતરનાક જગ્યા.
ઓ બાપરે, એને જ પેલું બાયોસેફ્ટી લેવલ 4 કહેતા હતા ને તમે?
હા, BSL 4, એટલે એવી સુરક્ષા કે જ્યાંથી એક નાનો કણ પણ બહાર ન નીકળી શકે, એકદમ સીલબંધ. પ્રેસ્ટનને ત્યાં અંદર જઈને જોવાની પરવાનગી મળી હતી.
અચ્છા,
એટલે એમની પત્રકારિતાની પકડ અને સાહિત્ય જેવી શૈલી, આ બેનું મિશ્રણ જ આ પુસ્તકને આટલું અસરકારક બનાવે છે. આપણને એવા લોકોની દુનિયામાં લઈ જાય છે જે ખરેખર અદ્રશ્ય દુશ્મનો સામે લડી રહ્યા છે.
સમજાયું. તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે? આ ધ હોટ ઝોનનો મતલબ શું થાય?
જુઓ, મૂળ વિચાર એ છે કે આપણી માનવ સભ્યતા છે ને, એ પ્રકૃતિમાં છુપાયેલા ભયાનક વાયરસ સામે ખરેખર બહુ જ નાજુક છે, અસુરક્ષિત છે.
કઈ રીતે?
આપણી જેમ જેમ જંગલો કાપી રહ્યા છીએ, પ્રાણીઓના ઘરમાં ઘૂસી રહ્યા છીએ, તેમ તેમ આપણો સામનો એવા વાયરસ સાથે થાય છે જેમના વિશે આપણે કશું જાણતા નથી, જેમની કોઈ દવા કે રસી નથી.
અને પ્રેસ્ટન એમને શું કહે છે? કંઈક નામ આપ્યું છે ને?
હા, સ્લેટ વાઈપર.
સ્લેટ વાઈપર એટલે પાટી ભૂસી નાખે એવો વાયરસ.
બરાબર. જાણે આખી માનવ જાતિને જ મિટાવી દેવાની ક્ષમતા ધરાવતો હોય. પુસ્તકનો હેતુ આજે ફિલો વાયરસ છે, ઇબોલા, માર્બર્ગ, એમની સાચી રૂંવાળા ઊભા કરી દે તેવી કહાણીઓ કહીને આપણને આ ખતરાની ગંભીરતા સમજાવવાનો છે.
એટલે આ ફક્ત વાર્તા નથી, પણ એક ચેતવણી છે એમને.
ચોક્કસ. સામાન્ય લોકો માટે તો ખરી જ, પણ નીતિ ઘડનારાઓ માટે પણ.
અને પુસ્તકની આખી સફર કેવી છે? ક્યાંથી શરૂ થાય છે, ક્યાં જાય છે?
સફર તો ખરેખર રોમાંચક છે અને ડરાવણી પણ. શરૂઆત થાય છે 1980માં કેન્યાના માઉન્ટ એલ્ગોન પર્વત પરની એક રહસ્યમય ગુફાથી, કિટુંગ ગુફા. ત્યાં એક ફ્રેન્ચ માણસને માર્બર્ગ વાયરસનો ચેપ લાગે છે.
ઓ, આફ્રિકાથી શરૂઆત.
હા, પછી આપણે થોડા પાછળ જઈએ છીએ. 1967માં જર્મનીમાં માર્બર્ગનો પહેલો કેસ, અને 1976માં સુદાન અને ઝાયરમાં ઇબોલાના પહેલા પ્રકોપ. કહાણીનો મુખ્ય હિસ્સો આપણને અમેરિકા લઈ જાય છે. 1989માં વોશિંગ્ટન DC પાસેનું એક શહેર રેસ્ટન, ત્યાં વાંદરાઓમાં એબોલાનો એક નવો જ પ્રકાર જોવા મળે છે.
શું વાત છે! આફ્રિકાના જંગલોથી છેક અમેરિકાના પાટનગરની નજીક સુધી. આમાં તો ઘણા વિષયો આવી જતા હશે. વાયરોલોજી, લશ્કરી કામગીરી.
હા, બધું જ. વાયરોલોજી, રોગચાળાશાસ્ત્ર, લશ્કરી બાયોહેઝાર્ડ ઓપરેશન્સ, પર્યાવરણ અને માણસનો સંબંધ. અને પેલી BSL-4 લેબનું વર્ણન તો અદ્ભુત છે, ખાસ કરીને પેલું રેસ્ટનવાળું ગુપ્ત લશ્કરી ઓપરેશન.
લાગે છે કે એક થ્રિલર ફિલ્મ જેવું હશે.
છે જ, પણ માત્ર થ્રિલર નથી, એના મૂળમાં એક ઊંડી ઇકોલોજિકલ ચેતવણી પણ છે કે ભાઈ, પ્રકૃતિ સાથે ચેડા કરશો તો પરિણામ ભોગવવા પડશે.
બરાબર, ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકના ભાગો પ્રમાણે વાત કરીએ. પહેલો ભાગ, ધ શેડો ઓફ માઉન્ટ એલગોન, શરૂઆત જ બહુ ગંભીર છે એવું લાગે છે.
ગંભીર અને ખરેખર હચમચાવી દે તેવી. ચાર્લ્સ મોનેટ નામનો એક ફ્રેન્ચ માણસ કેન્યામાં રહેતો હોય છે. એ પેલી કિટુમ ગુફામાં જાય છે અને પછી બસ એની તબિયત બગડવાનું શરૂ થાય છે.
શું થાય છે ને?
પુસ્તકમાં જે વર્ણન છે એ વાંચીને શરીરમાં કંપારી છૂટી જાય. એના શરીરની અંદરની પેશીઓ જાણે પીગળવા લાગે છે અને શરીરમાંથી બધેથી લોહી નીકળવા માંડે છે. પ્રેસ્ટન એને ક્રેશિંગ એન્ડ બ્લીડિંગ આઉટ કહે છે.
હે ભગવાન, એટલે શરીર અંદરથી તૂટી રહ્યું છે અને લોહી વહી રહ્યું છે.
હા, અને સૌથી ડરામણી વાત એ છે કે આ હાલતમાં એ માણસ નૈરોબી જવા માટે પ્લેનમાં બેસે છે.
શું, પ્લેનમાં?
હા, એ પોતે જાણે એક ચાલતો ફરતો બાયોલોજિકલ બોમ્બ બની જાય છે. આખા પ્લેનમાં વાયરસ ફેલાવી શકે એવી સ્થિતિ. આ ઘટના આપણને માર્બર્ગ વાયરસનો પરિચય કરાવે છે, જે ઇબોલા જેવો જ ખતરનાક છે.
અહીંથી જ પેલો હોટઝોનનો કોન્સેપ્ટ આવતો હશે ને?
બરાબર, હોટઝોન એટલે વાયરસનો ગઢ. અને શા માટે BSL-4 જેવી લેબની જરૂર પડે છે એ પણ સમજાય. અને આ ભાગમાં પેલો ડોક્ટરનો કિસ્સો પણ છે, ડોક્ટર શેમ મુસોકે.
હા, જેણે મોનેટની સારવાર કરી હતી
અને એમને પણ ચેપ લાગી ગયો, સદનસીબે બચી ગયા. પણ એ બતાવે છે કે આરોગ્ય કર્મચારીઓ કેટલા મોટા જોખમમાં કામ કરે છે.
આ વાંચીને લાગે કે આપણી આખી સિસ્ટમ, આપણી સભ્યતા કેટલી નાજુક છે. એક વાયરસ ક્યાંનો ક્યાં પહોંચી શકે.
બિલકુલ, એકદમ સાચી વાત. આ ભાગ આખા પુસ્તકનો પાયો નાખે છે. હવે બીજો ભાગ લઈએ, ધ કિન્શાસા હાઈવે. આ આપણને ઇતિહાસમાં લઈ જાય છે.
હા, પેલી ફિલોવાયરસની શોધની વાત. 1967માં જર્મનીના માર્બર્ગ શહેરમાં યુગાન્ડાથી આવેલા લીલા વાંદરાઓમાંથી માણસોમાં એક અજાણ્યો તાવ ફેલાયો. એ હતો માર્બર્ગ.
અને પછી આવ્યું 1976, ઇબોલાનું નામકરણ થયું. અને એ પણ એક જ સમયે બે જગ્યાએથી, સુદાન અને ઝાયર, જે હવે કોંગો છે.
એક જ સમયે? કેવી રીતે?
હા, એ જ તો રહસ્ય છે. સુદાનમાં જે સ્ટ્રેન હતો એ થોડો ઓછો ઘાતક, પણ ઝાયરમાં જે મળ્યો, ઇબોલા ઝાયર, એ અત્યંત ઘાતક હતો. યામ્બુકુ મિશન હોસ્પિટલમાં એનો જે વિસ્ફોટ થયો, બાપરે, મૃત્યુદર લગભગ 90%.
90%? હા, તો અવિશ્વસનીય છે. લક્ષણો કેવા હતા?
ભયાનક. પુસ્તકમાં વર્ણન છે કે અંગો જાણે અંદરથી પ્રવાહી બની જાય અને સખત રક્તસ્ત્રાવ થાય. અને એમાં પેલી નર્સ માઇંગાનો કિસ્સો આવે છે.
હા, એ શું હતું?
એ નર્સને ચેપ લાગેલો હતો અને એ બીમાર હાલતમાં સેંકડો કિલોમીટર મુસાફરી કરીને છેક રાજધાની કિન્શાસા પહોંચી હતી.
ઓ, એટલે એ તો આખા શહેરમાં રોગચાળો ફેલાવી શકત.
બરાબર, એણે સંભાવના બતાવી દીધી કે જો આવો વાયરસ શહેરમાં ફેલાય તો શું થઈ શકે. આ ભાગ ઇબોલા ઝાયરને સૌથી ખતરનાક ફિલોવાયરસ તરીકે સ્થાપિત કરે છે. અને આજના સમયમાં જ્યારે લોકો આટલી સહેલાઈથી મુસાફરી કરે છે ત્યારે આ કેટલું જોખમી છે એ સમજાવે છે.
સાચી વાત છે. આ પછી જે આવે છે એના પર હવે જઈએ. ભાગ 3, સ્મેશડાઉન. આ ઘટના તો અમેરિકામાં બની હતી, વોશિંગ્ટન DC એકદમ નજીક. આ માનવામાં જ નથી આવતું.
હા, અને એ પણ 1989માં રેસ્ટન વર્જિનિયામાં એક પ્રાઇમેટ ક્વોરન્ટાઇન યુનિટ હતું, એટલે કે લેબોરેટરીમાં પ્રયોગો માટે વાંદરાઓને રાખવાની જગ્યા. ત્યાં ફિલિપાઈન્સથી કેટલાક વાંદરાઓ લાવવામાં આવ્યા હતા
અને
એ વાંદરાઓ અચાનક મરવા લાગ્યા મોટા પ્રમાણમાં. એટલે USMRID વૈજ્ઞાનિકોને બોલાવવામાં આવ્યા. એમણે સેમ્પલ તપાસ્યા અને એ લોકો સ્તબ્ધ થઈ ગયા.
શું જોયું એમણે?
વાંદરાઓના ટિશ્યુમાં ફિલોવાયરસ ઇબોલા જેવો જ દેખાતો વાયરસ. અહીં આપણને મુખ્ય પાત્રો મળે છે. લેફ્ટનન્ટ કર્નલ નેન્સી જેક્સ, જે USMRID વેટેનરી પેથોલોજિસ્ટ છે અને લેવલ 4 કામ કરવાની તાલીમ લઈ રહી છે.
અચ્છા.
એમના પતિ જેરી જેક્સ, એ પણ આર્મી વેટેનરી ચીફ છે. અને બે સિવિલિયન વૈજ્ઞાનિકો, પીટર ઝહાર્લિંગ અને ટોમ ગેઇઝબર્ડ, જેમણે માઇક્રોસ્કોપમાં આ વાયરસ જોયો.
અને બધાને શું ડર લાગ્યો હશે?
પહેલો ડર એ જ હતો કે ક્યાંક આ ઇબોલા ઝાયર તો નથી ને, જે આટલો ઘાતક છે અને છેક અમેરિકાના પાટનગર પાસે પહોંચી ગયો. આ તો બહુ મોટી કટોકટી કહેવાય.
હા, તો રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો બની ગયો કહેવાય.
ચોક્કસ. એટલે બધું અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યું. આર્મી અને સીડીસી, સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ વચ્ચે સંકલન થયું. કર્નલ સીજે પીટર્સ અને ડૉક્ટર જીન જ્હોનસન જેવા અનુભવી લોકોએ કમાન સંભાળી. અને પછી શરૂ થયું ઓપરેશન સ્મેશડાઉન.
એટલે પેલું વાંદરા ઘર સાફ કરવાનું ઓપરેશન.
હા, પણ એ કોઈ સામાન્ય સફાઈ નહોતી, એક લશ્કરી બાયોહેઝાર્ડ ઓપરેશન હતું. એક ખાસ ટીમ બનાવવામાં આવી. એ લોકો ખાસ પ્રકારના પ્રેશરાઇઝ્ડ સ્પેસ સૂટ પહેરતા, જેને કેમેચ્યુરિયન્સ કહેતા. નારંગી રંગના સૂટ, જાણે અંતરિક્ષ યાત્રીઓ હોય.
ઓહો.
એમનું કામ હતું એ બિલ્ડિંગમાં જઈને લગભગ 500 જેટલા વાંદરાઓને મારી નાખવા, એમના સેમ્પલ લેવા અને પછી આખી ફેસિલિટીને ખતરનાક કેમિકલ્સથી જંતુમુક્ત કરવી.
એ સૂટ પહેરીને કામ કરવું કેટલું મુશ્કેલ હશે. એક નાનકડી ભૂલ થાય તો
સીધું મોત. એ સૂટમાં કાણું પડી જવાનો ડર, શ્વાસ લેવાનું મશીન બગડી જવાનો ડર, અંદર પુષ્કળ ગરમી, બંધિયાર જગ્યાનો ડર, ક્લોસ્ટ્રોફોબિયા.
અને સૌથી મોટો ડર તો એ હશે કે વાયરસ બિલ્ડિંગમાંથી બહાર નીકળી જાય તો.
બરાબર. એ લોકો માત્ર વાંદરા નહોતા મારી રહ્યા, એ લોકો વોશિંગ્ટન ડીસી અને આસપાસના લાખો લોકોને એક ભયાનક રોગચાળાથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પુસ્તક આ આખા ઓપરેશનનું, એમાં રહેલા તણાવનું, ડરનું અદ્ભુત વર્ણન કરે છે.
રોમાંચક લાગે છે. હવે ચોથો ભાગ, કિટુંબ ગુફા. શું થયું રેસ્ટનમાં છેવટે? ઓપરેશન સફળ રહ્યું?
હા, લશ્કરી કાર્યવાહી સફળ રહી. વાયરસ બિલ્ડિંગની બહાર ન ફેલાયો. પણ પછી જે ખબર પડી એ વધુ આઘાતજનક અને રહસ્યમય હતી.
શું હતું એ?
જે લોકોએ વાંદરા ઘરમાં કામ કરતા હતા, એનિમલ હેન્ડલર્સ, એમાંથી 4 જણના લોહીમાં વાયરસ સામે લડતા એન્ટીબોડીઝ મળી આવ્યા.
શું વાત કરો છો? મતલબ કે એમને ચેપ લાગ્યો હતો?
હા, એમને ચેપ લાગ્યો હતો, પણ તેઓ બીમાર નહોતા પડ્યા. એક પણ જણને લક્ષણો નહોતા દેખાયા.
આ કેવી રીતે બને?
આ જે વાયરસ હતો, જેને હવે રેસ્ટન વાયરસ કહે છે, એ દેખાવમાં અને જીનેટિકલી ઇબોલા ઝાયર જેવો જ હતો. પણ સદભાગ્ય એ માણસો માટે ઘાતક નહોતો.
પણ
એનાથી મોટી અને ચિંતાજનક વાત એ સામે આવી કે પુરાવા મળ્યા કે આ વાયરસ વાંદરાઓમાં હવાથી ફેલાયો હોઈ શકે છે.
શું? હવાથી? ઇબોલા હવાથી ફેલાય? મેં તો સાંભળ્યું છે કે એ ફક્ત શારીરિક સંપર્કથી જ ફેલાય છે.
અત્યાર સુધી એવું જ મનાતું હતું. આ શોધે તો બધા વૈજ્ઞાનિકોને હલાવી દીધા. કારણ કે જો ઇબોલા જેવો વાયરસ હવાથી ફેલાઈ શકે તો એ કેટલો વધુ ખતરનાક બની જાય.
હાસ તો.
જાણે એમ કહેવાય કે પ્રકૃતિએ માણસ જાતિ સામે ભરેલી બંદૂક તાકી હતી, પણ કોઈક કારણસર છેલ્લી ઘડીએ ટ્રિગર દબાવ્યો નહીં. આ પુસ્તકનો સૌથી ચિલિંગ પોઈન્ટ છે.
અને પછી લેખક પોતે પેલી ગુફામાં જાય છે.
હા, અંતમાં પ્રેસ્ટન પોતે આફ્રિકા જાય છે અને પેલી કિટુંબ ગુફાની મુલાકાત લે છે, જાણે વાયરસના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરતા હોય.
આ બધું સાંભળીને આપણે કયા વિચાર પર આવીએ છીએ?
એ જ કે આપણે આ પૃથ્વી પર એકલા નથી. વાયરસ પણ જીવનના વિશાળ નેટવર્કનો ભાગ છે. ઇબોલા અને માર્બર્ગનો કુદરતી યજમાન કોણ છે, કયું પ્રાણી એમને પોતાના શરીરમાં રાખે છે, એ હજુ પાક્કું નથી ખબર.
એટલે વાયરસ હજુ પણ ક્યાંક છુપાયેલા છે?
હા, અને કદાચ બદલાઈ રહ્યા છે, વિકસિત થઈ રહ્યા છે. પુસ્તક અંતમાં એક બહુ ગહન અને કદાચ અસ્વસ્થ કરતો સવાલ પૂછે છે. શું પૃથ્વી પોતે એક જીવંત તંત્ર છે? અને શું એની પોતાની રોગપ્રતિકારક શક્તિ છે?
અને
શું આ નવા નવા વાયરસ જે બહાર આવી રહ્યા છે, એ માણસ જાતિ દ્વારા પૃથ્વી પર જે ચેપ ફેલાવાયો છે, એની સામે પૃથ્વીનો પોતાનો ઇમ્યુન રિસ્પોન્સ છે?
આ તો બહુ બહુ મોટો વિચાર છે. પુસ્તકમાંથી ઘણા મુખ્ય સંદેશાઓ તારવી શકાય એમ લાગે છે. પહેલો તો એ જ કે આપણે ગમે તેટલા આગળ વધીએ, આપણી સભ્યતા ખૂબ જ નાજુક છે. રેસ્ટન ઘટના એનું મોટું ઉદાહરણ.
ચોક્કસ. અને બીજું કે આ નવા વાયરસનો ઉદ્ભવ એ કોઈ અકસ્માત નથી. મોટા ભાગે એ આપણી પ્રવૃત્તિઓનું જ પરિણામ છે. જંગલો કાપવા, ખાણકામ, શહેરોનો ફેલાવો, આ બધું આપણને એવા સૂક્ષ્મજીવોના સંપર્કમાં લાવે છે જે પહેલાં દૂર હતા.
જાણે આપણે જ મુસીબત નોતરી રહ્યા છીએ. આપણે ગુજરાતમાં પણ પર્યાવરણના ફેરફારોની વાતો કરીએ છીએ, એની અસર જોઈએ છીએ. આ પુસ્તક એને સીધું વૈશ્વિક સ્વાસ્થ્ય સાથે જોડે છે.
બરાબર. અને પહેલો મુદ્દો પણ મહત્વનો છે, અદૃશ્ય દુશ્મન સામે લડવાનો જે મનોવૈજ્ઞાનિક ડર હોય છે. કોવિડ વખતે આપણે બધાએ થોડો અનુભવ કર્યો છે જ નહીં?
હા, કર્યો છે.
પણ સાથે સાથે પુસ્તક એ લોકોની હિંમતને પણ બિરદાવે છે જેઓ આવા અકલ્પનીય જોખમનો સામનો કરે છે. વૈજ્ઞાનિકો, ડોક્ટરો, નર્સો, સૈનિકો, પેલી નેન્સી જેક્સ હોય કે નર્સ માઇંગા, એમની બહાદુરી ખરેખર પ્રેરણા આપે છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર મગજમાં ઘર કરી જાય છે. જેમ કે પેલું, ઇબોલા 10 દિવસમાં તે કરે છે જે એઇડ્સને 10 વર્ષ લાગે છે. કેટલી સીધી અને સચોટ સરખામણી.
હા, એકદમ. ઇબોલાની ઝડપ અને ભયાનકતા તરત સમજાવી દે. અથવા પેલો બીજો વિચાર કે વાયરસ પ્રજાતિને પાતળી કરીને તેના માટે ઉપયોગી થઈ શકે છે. આ આપણને માણસને કેન્દ્રમાં રાખીને વિચારવાની ટેવમાંથી બહાર કાઢે છે.
થોડું અસ્વસ્થ કરનારું છે પણ.
હા, પણ પ્રકૃતિનો એક અલગ દ્રષ્ટિકોણ આપે છે કે જીવન મરણનું ચક્ર કેટલું જટિલ છે.
અને આ વાક્ય તો સીધી ચેતવણી જેવું છે. વરસાદી જંગલનો હોટ વાયરસ પૃથ્વીના દરેક શહેરથી 24 કલાકની વિમાન મુસાફરીની અંદર રહે છે.
બસ, વૈશ્વિકરણનું આ બીજું પાસું છે. અંતર હવે રહ્યું જ નથી.
અને પેલો છેલ્લો વિચાર, વૈજ્ઞાનિકનો ડર, જે મને રાત્રે જાગતો રાખે છે તે એ છે જે આપણે હજી સુધી શોધી શક્યા નથી.
એટલે કે અજાણ્યો ખતરો.
હા, જે જાણીએ છીએ એના કરતાં જે નથી જાણતા એ વધુ ડરાવણું છે. ભવિષ્યમાં શું આવશે એ કોને ખબર. તો આ બધી ગંભીર અને ડરાવણી વાતો પછી આમાંથી આપણે રોજિંદા જીવન માટે શું લઈ શકીએ? કંઈક પોઝિટિવ
ચોક્કસ લઈ શકીએ. મને લાગે છે સૌથી પહેલું તો જાહેર આરોગ્ય પ્રત્યે વધુ જાગૃત થવાનું. આપણી આસપાસ જે સંસ્થાઓ કામ કરે છે, રોગચાળા પર નજર રાખે છે, સંશોધન કરે છે, એમનું મહત્વ સમજાય.
હા, અને એમની કામગીરીને સપોર્ટ કરવો.
બરાબર. બીજું, પર્યાવરણનું રક્ષણ. એ ખાલી કોઈ શોખની વાત નથી, એ આપણા પોતાના સ્વાસ્થ્ય અને અસ્તિત્વ સાથે જોડાયેલું છે. જંગલો બચાવવા, પ્રદૂષણ ઓછું કરવું, આ બધું લાંબા ગાળે આપણને આવા રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે.
અને કદાચ વૈશ્વિક સહકારનું મહત્વ પણ સમજાય છે નહીં. વાયરસ કોઈ દેશની સરહદ નથી જોતો.
બિલકુલ. આંતરરાષ્ટ્રીય સહયોગ વગર આવા વૈશ્વિક ખતરા સામે લડી જ ન શકાય. સાથે સાથે જે લોકો આ ફ્રન્ટલાઇન પર કામ કરે છે, વૈજ્ઞાનિકો, હેલ્થ વર્કર્સ, સૈનિકો, એમના પ્રત્યે આદર વધે.
અને છેલ્લે, વ્યક્તિગત સ્તરે સાવચેતી, સ્વચ્છતા, જરૂર પડે ત્યારે આઇસોલેશન, આ બધું.
હા, એ તો કોવિડ પછી આપણે સૌ વધુ સારી રીતે સમજ્યા છીએ.
તો આખા પુસ્તકમાંથી અંતિમ અને સૌથી મોટો બોધપાઠ શું ગણાય?
મારા માટે તો સૌથી મોટો પાઠ નમ્રતાનો છે. આપણે માનવ જાતિ પ્રકૃતિથી કંઈક અલગ કે ઉપર નથી. આપણે એનો જ એક ભાગ છીએ. અને આપણે પ્રકૃતિની શક્તિનો, ખાસ કરીને આ સૂક્ષ્મજીવોની દુનિયાની શક્તિનો આદર કરવો જોઈએ.
આપણે પૃથ્વીના માલિક નથી એ સમજવું જરૂરી છે.
બરાબર. આપણે માત્ર એક પ્રજાતિ છીએ અને આપણે સંતુલન રાખીને જીવવું પડશે.
તો મુખ્ય તારણો એમ કહી શકાય કે એક, નવા રોગો આવતા રહેશે એ અનિવાર્ય છે અને ખતરો પણ છે. બીજું, આપણું આ જોડાયેલું વિશ્વ જ આપણને વધુ જોખમમાં મૂકે છે. અને ત્રીજું, આનો સામનો કરવા માટે તૈયારી, સંશોધન અને સહકાર જ રસ્તો છે.
અને આ પુસ્તકનું મૂલ્ય એ છે કે આ બધી ગંભીર વાતો એટલી રોમાંચક રીતે કહે છે જાણે કોઈ નવલકથા હોય. અને વિચાર કરો, આ કોવિડના આટલા વર્ષો પહેલા લખાયું હતું. જાણે ભવિષ્ય ભાગતું હોય એવું લાગે.
મારા માટે જે વાત સૌથી વધુ ચોંકાવનારી અને કદાચ રાહત આપનારી હતી એ પેલી રેસ્ટોનવાળી ઘટના, કે વાયરસ માણસો માટે ઘાતક ન નીવડ્યો, પ્રકૃતિએ ટ્રિગર ન દબાવ્યો. એ વિચાર જ ગજબ છે, અને ચેતવણી પણ.
અને મને પેલો પૃથ્વીની રોગ પ્રતિકારક શક્તિવાળો વિચાર બહુ સ્પર્શી ગયો. શું ખરેખર આપણે માણસો પૃથ્વી માટે એક વાયરલ લોડ જેવા છીએ અને પૃથ્વી એની સામે પ્રતિક્રિયા આપી રહી છે? આ સવાલ મનમાં ઘૂમ્યા કરે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.